જો કે 6:15 થયા છે, પણ મનમાં એમ થાય છે કે હજી આપણે ઘડીક હાંકી નાખીએ, નતર પછી વચનામૃત લાંબુ બહુ છે ને, પૂર્ણ સમિતા ફેરી પુરુષોત્તમ પ્રકાશ પૂરો કરી દે હે. એને મેં કીધું, મેં કીધું કેમ કરશું, એ કે પછી પાછળ ઉતાવળું હાલેવું છે થોડુંક, હમણાં થોડુંક ધીમે ધીમે હાલેવું છે. મેં કે જેમ આકો એમ, એનો કાંઈ વાંધો નહીં, પણ લક્ષ રાખજો. પણ વચનામૃત તો બહુ લાંબુ છે, તમારી જો ઈચ્છા હોય ને તો 31 વાંચી નાખી, બેઠા રહો ને, હાડા હાથે લગભગ પૂરું થઈ જાય. કેમ થાય, આ તમે ઉભા થવા માંડે એટલે લઘુ પાણી કરવા જાઓ છો તો ઠેક એમ જાય છે, જઈ આવો ને પાછા આવી જાઓ, બધાને જ કહેતો આ તો જાય ને પરમિશન આપીએ. હવે પ્રથમનું 31મું વચનામૃત આપણે સમજવા પ્રયાસ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પૌષવદી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારે ઉગમણે 12 ઓરડની ઓસરીએ ગાદી તકિયા નખન બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમ એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્નવસ્ત્રે પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈને દુખવાય ખરું, એવી રીતના બે ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? બહુ સરસ પ્રશ્ન યોગાનંદ સ્વામીનો. મહારાજ, ભગવાનના બે ભક્ત છે, કેવા છે? એક નિવૃત્તિ માર્ગ વાળો છે, એક પ્રવૃત્તિ માર્ગ વાળો છે. મારે કે નિવૃત્તિ માર્ગ પકડીને જે બેઠો છે એ કોઈને વચને કઈ દુખાવતો નથી, કારણ કે એને કઈ કરવું જ નથી એટલે કોઈને કઈ કહેવાનું આવતું નથી, કોઈને કહેવાનું આવતું નથી એટલે કોઈ કઈ દુખાતું નથી. એક ભગત એવો છે, એક ભગત એવો છે અન્ન વસ્ત્ર કરીને ભગવાનના ભક્તો સંતો બધાની સેવા કરે છે, સત્સંગના કાર્ય કરે છે, પણ વચને કરીને કોઈને દુખવે છે તો કોણ શ્રેષ્ઠ છે? પણ આમાં જરા ખમજો, વચને કરીને દુખવે છે એટલે પાછું એમ નહીં માની લો આપણે સત્સંગનું કાર્ય કરીએ છીએ માટે બધાને દુખ્યો જ રાખવાના, આપણે તો કહી જ નહીં, એવો અર્થ નથી. અર્થને પહેલા સમજો કે એ પ્રવૃત્તિમાં જોડાયો છે, અનેકને પ્રવૃત્તિમાં, સત્સંગની પ્રવૃત્તિમાં જોડે છે, અને એની પાસે અનેક કાર્યો કરાવે છે, એમાં ક્યારેક બની શકે કાર્ય બરાબર ન થાય ત્યારે કોઈકને વઢીને કહેવું પણ પડે, અને જો ન કહે તો કાર્ય બધું બગડી જાય તો કાર્ય હરખું રહે નહીં, એટલે એને ક્યારેક કોઈને વઢીને કહેવું પડે છે, અને વઢીને કહે ત્યારે ક્યારેક સામેવાળા દુખે લાગી જાય છે, તો પછી એને દુઃખ લગાડીને કહેવું કે પ્રવૃત્તિ બંધ કરી દેવી, એને પ્રવૃત્તિ કરવી કે પ્રવૃત્તિ બંધ કરી દેવી, એવો પ્રશ્ન છે. નતર આને આધારે તો ભૂકા કાઢવા માંડે, ઘણી ઘણી ફેરી નહીં, જરાક એને કામ હોપો ને પછી તો એને હાથમાં ન રહે, હાથમાં ન રહે. અમારે એક જગ્યાએ કથા હતી, એમાં હરિભક્તો બીજા કથા બેસાડેલી, પણ એમાં બે પાંચ જણા હરખું નહોતા હાલતા, એને મોડી કરી દીધા, એને આયોજક મુખ્ય આયોજક બનાવી દીધા, આને આયોજક બનાવી દે એટલે પછી ઝંઝટ નહીં એમ. હવે બન્યું એવું ભાઈ, એક તો હતું ને મોડી બનાવ્યા, અને પછી ઓલા ભક્તો કાંઈ કામ કરે ને કાર્ય કરે ને કાંઈ પ્રવૃત્તિ કરે એટલે તરત જ આ કાળા મોઢા કરે, તરત કાળા મોઢા કરે, અને પછી બખેડા રાખે, અમને આયોજક કરી દીધા, મોટા કરી દીધા છે, આમ કરી દીધું, તેમ કરી દીધું છે, અમને કશું પૂછતા નથી, પછી પૂછાય જવું તો હોય નહીં. પછી એક વાર તો અર્ધે બધી ધાંધલ થઈ, અને હરિભક્ત એ કે સ્વામી ઓલે આ બહુ હેરાન કરે છે, અને કશું એ કાંઈ કરતા નથી, અને અમે કરીએ તો પાછું ખોટું લગાડ શું કરવું. મેં કીધું બોલાવો, રાતે 1:30 વાગે મિટિંગ બોલાવી, રાતે 1:30 વાગે મિટિંગ થઈ, પછી કીધું બોલો શું છે, ત્યાં તો ઓલા 5 જણાઓ, અરે અમે આયોજક છીએ, અમને પૂછતા નથી, આમ કરે તેમ કરે, આને કંકોત્રી આપી, આને આપીને અહીંયા જાહેરાત કરીને આમ કર્યું. મેં કીધું તો તમે આપી આવ્યા હતા, તો કે અમારે તો આપવું હોય તો આપીએ, ન આપીએ તો ન આપીએ. મેં કીધું આ તો બખડ જંતર લાગે છે અમારે તો. મેં કીધું પણ અમે એને આપીએ એમાં તમને વાંધો હું, એ કે વાંધો નો, એમ મુખ્ય આયોજક છે ને આપી, અમને પૂછાવી ના, એમને આપી દીધી. મેં કીધું આને પૂછું તું ને, ત્યારે બે જણા બોલ્યા સ્વામી, એને પૂછ્યું ને તેણે હા ન પાડી, કે ના નથી આપી. મેં કીધું તમે ના પાડે, તો કે તો અમારી ઈચ્છાની વાત છે. મેં કીધું ઈચ્છાની વાત છે ને, પાછા આપે તો તમે ના પાડો ને તમે દુઃખ લગાડો, તો ના જ પાડીને અમે મુખ્ય આયોજક છીએ. તો મેં કીધું એક કામ કરી, તમે મુખ્ય આયોજક છો એટલે ઉપાધિ છે ને, તો કેટલે જ હોય ને. મેં કીધું લાવો આપણે અત્યારે રાજીનામું 5 લઈ લઈએ, અને રાતે 1:30 વાગે લીધું, કે તમે મુખ્ય આયોજક નહીં, તમતા જાઓ છૂટા રમો અને જલસા કરો. રાતે 1:30 વાગે બીજા 5 મુખ્ય આયોજક થાપી દીધા, હરિભક્તો કહે તો સ્વામી તે દાડે ની પરમ શાંતિ થઈ ગઈ, આ સુધી જરાય તકલીફ નથી. લો સમજાય છે, એમાં આનો અર્થ એવો ન ઘટી જાય કે આપણને તો અધિકાર મહારાજ આપી દીધો, તમારે કોઈને વઢવું ધખવું જે કરવું એ કરવાની છૂટ, તમે પ્રવૃત્તિ કરો છો ને, એવું મહારાજ કહેવા માગતા નથી, સાફ સાફ સમજો. પણ એ કરતા કરતા ક્યારેક જાણે અજાણે કોઈને વઢાઈ જાય અને કોઈને દુઃખ લાગી જાય, એક ભક્ત એવો છે તો પછી એને કાર્ય કરવું કે ન કરવું એવો પ્રશ્ન છે. પ્રશ્ન સમજાઈ ગયો પહેલા? કારણ કે પ્રશ્ન સમજાય ને તો જવાબ સમજાય, ઘણી ફેરી પ્રશ્ન જ ન સમજાય તો જવાબ આપવાની તો વાત જ ક્યાં રહે. હવે મહારાજ એનો ઉત્તર આપે છે, બરાબર સાંભળજો. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાયો અને પછી કહ્યું છે એનો ઉત્તર તમે કરો. મહારાજે બે બ્રહ્મનિષ્ઠ સંતો મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજે વાત કરી કે યોગાનંદ સ્વામી આવો પ્રશ્ન કરે છે, એક નિવૃત્તિ વાળો છે અને બીજું કાંઈ કરતો નથી, કોઈને દુખવતો નથી, બીજો સત્સંગની વિધવિધ પ્રવૃત્તિ કરે છે પણ કોઈને ક્યારેક વચને કરીને દુખવા જાય છે, તો પછી એને શું કરવું, પ્રવૃત્તિ કરવી કે ન કરવી, આવોનો પ્રશ્ન છે, શું કરશું? બંને સંતોને પૂછ્યું તમે ઉત્તર કરો. ત્યારે બે જણે ઉત્તર કર્યો છે, વચને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. ભલે મહારાજ ક્યારેક કોઈને બે શબ્દો બોલાય જાય, કહેવાય જવાય અને જેથી કરીને ભગત કોઈ દુભાઈ જતો હોય તો પણ એને જરા ખોટું લગાડીને પણ સત્સંગની સેવા કરે છે શ્રેષ્ઠ છે. જોકે આદત તો એવી જ પાડવી, સત્સંગની સેવાએ કરીને ભગવાનનો ભગત કોઈ ન નારાજ થાય એનું પૂર્ણ અનુસંધાન રાખવું. પરંતુ તમે ગમે તેટલું અનુસંધાન રાખશો તો ક્યારેક તો અજાણતા બોલાઈ જવાશે, તો પછી ભગત કોઈ દુભાય તો પછી તમારો બહુ જાજો ન દુભાઈ જવું. નહીતર ક્યારેક એવું બને પોતે સારો ભગત છે, સત્સંગની સારી પ્રવૃત્તિ કરે છે, ખૂબ મહેનત કરે છે અને ક્યારેક જાણે અજાણે કોઈકને કહેવાય ગયું બે શબ્દ, કોઈક દુખાઈ ગયો, પછી આ આમ નારાજ થઈ જાય કે મારાથી ભગવાનનો પેલો ભગત દુખાઈ ગયો, હવે મારે શું કરવું, કાંઈ ન કરવું, વધારે થોડું ધ્યાન રાખવું, બીજું કાંઈ ન કરવું, પણ સત્સંગની પ્રવૃત્તિ તો કરે જ રાખવી. અને અમુકને તો કેવું હોય છે, એ તો દુભાયેલા જ હોય, તમે એને તમે ગમે એમ કરો તો દુભાઈ જાય. બોલો, તમે સત્સંગની અંદર સારી પ્રવૃત્તિ કરો તો દુભાઈ જાય અને કદાચ તમારીથી જો કાંઈ મિસ્ટેક થઈ ગયો તો બહુ મોટા દુભાઈ જાય, એ દુભાવનું ચાલું ચાલું જ હોય. એમ તમે એ માનો કાંઈ સત્સંગ પ્રવૃત્તિ કરતા હોય ને કાંઈ સમય ઉત્સવ કરો અને તમે બધાને જમાડો તોય દુભાય, નો જમાડો તોય દુભાવે, એને રાજી કેમ કરવા? અમુક તો રાજી નો જ થાય. સ્વામી વાતમાં લખ્યું, શંકરને ભવાની હાલ્યા જતા હતા, પછી પોઠિયા પર શંકર બેઠેલા, ગામના લોકો બોલવા માંડ્યા, અરે હાવ મૂરખ થઈ ગયો લાગે, માળો પઠાણ જેવો પોઠિયા પર ચડી બેઠો અને આ બિચારી બાયડીને હેઠો આંકી જાય છે. કે શંકરના મનમાંથી માળું આ તો ખોટું થઈ ગયું. ગામની બહાર નીકળીને પાર્વતીને કે તમે ઉપર બે જાઉં, હું હેઠો આવી લઉં. અને પછી પોઠીઓ આગળ ગયો, બીજું ગામ મળ્યું, ન્યાય તે પાસે બે પાંચ જણા બેઠા હતા, હોય જ બે પાંચ, તો એને પાછું આદરી દીધું કે હાવ માળો બાયલો થઈ ગયો છે, કે આ બાયડીને ઉપર બેહરીને પોતી હેઠો આવેલો જાય. શંકરના મનમાંથી માળું આ ખોટું થયું, બહાર નીકળીને બે બેહી ગયા. અને ત્રીજું ગામ આવ્યું તો વળી બે પાંચ જણા મળી ગયા કે હાવ દયા વિનાના છે ને, કે આ બિચારા પોઠિયા પર બે છોડી બેઠા છે, કે શંકરને થયું આ ખોટું થયું, બહાર નીકળીને કે આપણે બે હેઠા આવેલા છે. અને બે હેઠા આવેલા મળ્યા, ચોથું ગામ આવ્યું, તે ગામની અંદર બેઠેલા બે પાંચ પાસે બોલે, હાવ મૂરખના સરદાર છે ને, આવો પઠાણ જેવો પોઠિયો છે, બે હેઠા આવેલા જાય છે. કે એટલે કહું, સમાજને પોગાશે નહીં, સમાજની સામે ન જોવો, ભગવાનની સામે જોવો, મારો ભગવાન કેમ રાજી થાય છે એનું અનુસંધાન રાખીને કાર્ય કરે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ. ભગવાનને રાજી કરવા માટે અખંડ મહેનત કરો, પણ અનુસંધાન મારીની આજ્ઞાની સાથે કરો, ભગવાનની આજ્ઞા ઉપાસનાની સાથે કરો, ભગવાન શ્રીના બાંધેલા સિદ્ધાંતોને જાળવીને કરો, તો ભગવાન સ્વામિનારાયણનો અઢળક રાજીપો થશે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનો એ જ મત પડ્યો કે મહારાજ ભલે ક્યારેક કોઈને દુખવાય પણ જે ભગવાનને ભગવાનના સંત કે ભક્તની સેવા કરી શ્રેષ્ઠ છે. અને નિવૃત્તિ વિશે રહે છે અને કોઈને દુખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી, તેને અસમર્થ સરખો જાણવો. ભલે કોઈને દુખવતો નથી, કાંઈ કરતો નથી, પણ બીજું કાંઈ નથી કરતો ને, ભગવાનના ભક્તો સંતો કોઈની સેવા કરતો નથી ને અસમર્થ સરખો જાણવો. ભક્તો આનો મિનિંગ એવો પાછો નથી થતો કે આપણે ભજન ન કરવું, નહીતર એમ મનાય છે કે આમ મારે જ કીધું કે ભજન કરવા કરતાં બસ એકલી પ્રવૃત્તિ જ કરી રાખું, એવો મારનો મત નથી. પ્રવૃત્તિ પોહા એટલી કરો, પણ અંતરવૃત્તિ રાખીને પાછું ભજને કરે જાઓ, ભજન કરતા જાઓ, મારીની આજ્ઞાનું પાલન કરતા જાઓ, સિદ્ધાંતમાં વર્તતા જાઓ, ઉપાસના દ્રઢ કરતા જાઓ, અને પછી ભગવાને જેટલી કેપેસિટી આપી એટલી પ્રવૃત્તિ કર્યા જાઓ સત્સંગની, એમાં ભગવાનનો પૂર્ણ રાજીપો છે. એવું નથી કે ભજન કરનારો કાર્ય ન કરી શકે, પ્રવૃત્તિ ન કરી શકે. એવા અનંત સંતો ભક્તો આ સંપ્રદાયમાં થયા છે કે જેણે ભજને ખૂબ કર્યું છે અને સત્સંગના કાર્યો ખૂબ કર્યા છે. બ્રહ્માનંદ સ્વામી તમે જુઓ, અનેક મંદિરો નિર્માણ કરાવ્યા, તેમ છતાંય મહાપુરુષના મોઢામાં શબ્દ નીકળે, હું તો ખુલ્લી આંખે ઉર્ધ્વરેખા દેખું રે. નિષ્કુળાનંદ સ્વામી મહાવૈરાગી હોવા છતાંય પણ અરે કેવા કેવા સત્સંગના કાર્યો કર્યા, જાતે હાથમાં ટાચણું હથોડી લઈ અને કમાઈનો ઘડે મંદિરો બનાવે. અરે ચક્કી હાલે ને તો ચક્કીઓ કોણ બળદ હાલે, પણ શું મહિમા સમજાવવાનો છે ભગવાન સ્વામિનારાયણનો. ને તો કેવા શીઘ્ર કેવી, કેવા મોટા પુરુષ હોવા છતાંય, અરે કેટલાક લોકોને જયારે જનુની જીઓ ગોપીચંદ ની કીર્તન હાથમાં આવ્યું ત્યારે વિચારવા લાગ્યા, પરોક્ષના કવિઓ આવું કીર્તન રચનારા છે કોણ, આના દર્શન કરવા પડશે. ખબર પડી કે આ તો ભગવાન સ્વામિનારાયણના સાધુ છે, ગરડા આવ્યા. પણ ખબર પડી કે આનું કીર્તનના રચિયે તો અત્યારે ધોલેરાની અંદર છે, અને ધોલેરા જે આવ્યા સ્વામી ચૂનો પીલતા હતા અને શરીર આખું સફેદ થઈ ગયેલું. આવીને ત્યાં પૂછ્યું, ભાઈ આ કીર્તનના રચયિતા કોણ છે? કોઈક સાધુ કીધું, જો આ ચૂનો પીલે ને એ છે. ત્યાં તો ઓલા મોઢા બગાડ્યા, ઓહો આવા આણે કીર્તન રચ્યું, બોલતા પાછા વળ્યા. પણ બે કદમ જ્યાં પાછા વળ્યા ને તે કોઈક નાના સાધુના મોઢામાં શબ્દ નીકળ્યા, છે તો રતન પણ ચિત્રે વીટાયેલું છે, એટલે તમને ઓળખ્યામાં નહીં આવે. કેવા મહાવૈરાગી હોવા છતાં કેવી સેવા કરી. એટલે એવું નહીં માનું ભજન કરનારો સેવા ન કરી શકે, સેવાય કરે, પણ ભજન તો ભગવાનના ભક્તને પ્રધાન રાખવું. ભગવાનના ભક્તો યાદ રાખજો, ભજન છે ને એકડાને સ્થાને છે, પછી તમે જેટલી પ્રવૃત્તિ કરો એ બધા મીંડા છે, અનેક ગણી કિંમત વધતી જાય. પણ ભજનને ભોગે નહીં, નિયમના ભોગે નહીં, પંચવર્તમાનને ભોગે નહીં, સિદ્ધાંતને ભોગે નહીં. અરે મેં આવો બધો સિદ્ધાંત જાળવીએ અને આચાર્યને પૂછી પૂછીને કરીએ, તમારથી સત્સંગની કાંઈ પ્રવૃત્તિ નથી થતી. પ્રવૃત્તિ કદાચ નહીં થતી હોય પણ મોક્ષ ન બગડત. અને એ સિદ્ધાંતને છોડ્યા પછી તમે આખી દુનિયાને રંગી નાખવી પ્રવૃત્તિ કરશો તોય પણ એમાં ભગવાન સ્વામિનારાયણનો રાજીપો નહીં હોય. અનેક પ્રવૃત્તિ કર્યા પછી મોક્ષ હાથમાં નહીં આવે. એટલે સિદ્ધાંતને ભોગે નહીં, પંચવર્તમાનને ભોગે નહીં, ભજનને ભોગે નહીં, ઉપાસનાને ભોગે નહીં. કે આપણે મારણને બીજા અવતાર જેવા કરીને હવને ગમે એવું કરીએ ને તો બીજા ઘણા બધા ભજન કરી, એ ભોગે નહીં. પંચવર્તમાન ઢીલા પોછા કરી નાખી. એક સાધુ ઘણા વર્ષ પહેલા, 18-19 વર્ષ પહેલા એક ગામમાં મેં ગયેલા, ગામનું નામ આપી દો, ધાર ગામમાં ગયેલા. પછી હરિભક્તો વાત કરી, એક સ્વામી અહીંયા થોડા સમય પહેલા એક સાધુ આવ્યા હતા, પણ હવારમાં ખાલી મોઢું વિછળ્યું, ન વિછળ્યું, અને એમનો સ્વભાવ બેહી ગયા, નાયા નહીં. એમ કીધું, સ્વામી નાયાવાનું નાવા બહુનું કાંઈ નહીં, પૂજા બધું કાંઈ નહીં, તો કે હમણાં મંદિરની બહુ પ્રવૃત્તિ હાલે છે એટલે આ થોડુંક ઓછું કરી નાખ્યું છે. એવી શ્રીજી મહારાજની આજ્ઞા નથી. અને ગોપાળન સ્વામીની આજ્ઞા, ગોપાળન સ્વામીની વાતો પણ એની સાક્ષી પૂરે. સ્વામીને એક પ્રશ્ન કોઈ કે પૂછો, સ્વામી માનો કોઈ સત્સંગની પ્રવૃત્તિ કરતો હોય, મંદિર આદિક બાંધતો હોય, અને પછી એનાથી આડોળું વર્તાય જાય તો એને શ્રીજી મહારાજ માફ કરે કે ન કરે? ત્યારે સ્વામી કીધું કે સાંભળો, એ અજાણતા ભૂલ થઈ જાય ભગવાન માફ કરે, પણ જાણીને જો ભૂલ થાય તો ભગવાન માફ કરવા તૈયાર નથી. માને કે જાણે જાણે ભૂલ કરવી અને જાણે જાણે બેફામ વર્તવું, જાણે જાણે પંચવર્તમાને લોપી નાખવાનું, પછી એમ કેવું કે આપણે મંદિરનું કામ કરીએ છીએ ને, આપણે તો સત્સંગનું કામ કરીએ છીએ ને, એવી મહારાજની આજ્ઞા નથી. મહારાજ કે તમે પંચવર્તમાનની અંદર રહીને કાર્ય કરશો તો પ્રવૃત્તિ કરનારના ઉપર ભજન કરતા કરતા પ્રવૃત્તિ કરશે, સિદ્ધાંતમાં રહીને પ્રવૃત્તિ કરશે, અમારી ઉપાસના દ્રઢ કરીને પ્રવૃત્તિ કરશે તો અઢળક અમે રાજી થશું. મહારાજ કે એને સમર્થ જાણવો, એ વિના તો મહારાજ કે પગને પલાઠે વાળીને બેઠો જ પણ કાંઈ કરતો નથી, મહારાજ કે એને તો અસમર્થ સરખો જાણો. અને જે સેવા ચાકરી કરે છે તેને તો ભક્તિવાળો કહીએ, સેવા ચાકરી કરે ને ભક્તિવાળો કહીએ. ભક્તિ માને પ્રેમ, બરાબર યાદ રાખજો. ભગવાનના સંતો ભગવાનના ભક્તોની માટે સેવા ક્યારે થાય? તો કે એને ભગવાનનો મહિમા સમજાણો હોય. ભગવાનનો મહિમા સમજાણો એટલે સંતો ભક્તોનો મહિમા સમજાણો, અને મહિમા સમજાણો છે માટે જ એનાથી સેવા થાય છે, માટેથી જ એનાથી કાર્ય થઈ શકે છે. માટે મહારાજ કે એને ભક્તિવાળો જાણો. તે ભક્તિવાળો વાળો છે. પછીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર ઠીક કર્યો, અને એવી ભક્તિ વાળો હોય તે ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેની વિશે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામો જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. મહારાજ કે આવો પ્રવૃત્તિ વાળો છે, સેવા ચાકરી કરે છે અને અમારી બાંધેલી પંચવર્તમાનની મર્યાદામાં ખબરદાર બનીને વર્તે છે, અને એનાથી જાણે અજાણે અલ્પ કંઈક ભૂલ થઈ જાય અને એનો પછી મોટો જે દોષ લેવો, મહારાજ કે મોટા મોટી ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારને ખોટ દેખાય ખરી. ભગવાન પૃથ્વી પર આવે ત્યારે બીજા જીવના સમાસને વાસ્તે માનુષિક ચરિત્ર કરે તેમાંય ખોટ દેખાય. મારેથી ખોટને જોનારને તો બધે ખોટ દેખાશે, પણ પ્રવૃત્તિ કરે છે, ભગવાનની પંચવર્તમાનની આજ્ઞામાં રહીન કરે છે, એનો અલ્પ દોષ જોઈને મહારાજ કે અવગુણ લેવો ને જો લે તો મોટી ખોટ છે. દાખલા તરીકે પંચવર્તમાનની મર્યાદામાં ખબરદાર બનીને વર્તે છે અને સત્સંગની પ્રવૃત્તિ કરે છે, માનો કે એક સત્સંગ કરાવવા માટે જ્ઞાન સભા બભા કરાવવા ગયા અને રાતનો 1 વાગ્યો 1:30 વાગ્યો અને પછી પાછા પોતાના સ્થાને આવ્યા. હવે રાતનો 1:30 વાગ્યો, દેહ તો દેહનું કામ કરે, દેહનું કામ કરીને પછી એ સુતા સાધુને સવારે ટાઈમે ન ઉઠવાનું, જરાક મોડું થયું, આપણે એ ન જોઈ કેટલા વાગ્યે હુતા હતા, જાગ્યા કેટલા વાગ્યે જોયું અને આપણે જોયું ઓહો 6 વાગ્યે સાધુ હુતા, 6 વાગ્યા અને તોય હુતા. અરે સાધુને તો 4:30 જાગવું જોઈએ, આ સાધુ કહેવાય? અને એનો જો અભાવ લે તો મહારાજ કે એની મોટી ખોટ છે. માનો કે એને વહેલું મોડું થયું છે ને કદાચ દિવસે 1 કલાક હુઈ ગયો, 1.5 કલાક હુઈ ગયો અને આપણે જોઈ ગયા, અરે મહારાજ કે દિવસે નો હુઈ ગયો અને અભાવ લીધો, મહારાજ કે એની મોટી ખોટ છે. બાકી પંચવર્તમાનમાં તો રહેવું જ પડે, મહારાજ એમાં બાંધછોડ કરવા માંગતા નથી. એટલે ભગવાનના ભક્તો સીધી દૈહિક ક્રિયાને જોઈ અને અભાવ ક્યારે લેવો ન જોઈએ. ભગવાનના સાધુ હોય, ભગવાનના ભગત હોય, ભગવાનના ભક્ત હોય તોય પણ ક્યારેક ભગવાનનો ભક્ત છે, ક્યારેક બની શકે ભક્તો, યાદ રાખજો. ભગવાનનો ગમે તેવો શ્રેષ્ઠ ભક્ત છે, ભગવાનની પંચી વર્તમાનની સારધાર આજ્ઞા પાળે છે, પણ ક્યારેક ધંધા બિઝનેસ કરતા કરતા ક્યાંક ખાપેટમાં આવી ગયો, 10-20 લાખની નુકસાની કરી બેઠો અને પોઝિશન એવી નિર્માણ થાય પછી એ ભગવાનનો ભગત છે, એને આપણે 5-25 હજાર રૂપિયા આપ્યા છે અને આપણે કીધું હોમવર્ક આપી દઈશ, હોમવર્ક આપણે ઉઘરાણી કરવા ગયા ન આપ્યા, અને પાછું એમ કે બુધવાર આપી દઈશ અને બુધવારે ગયા ન આપ્યા, પછી આપણને અભાવ આવી જાય, માળો ખોટો દંભી પાખંડી છે, મારો રૂપિયા લઈ ગયો આપતો નથી, મહેરબાની કરીને આવી ભૂલ કરતા નહીં. ભક્તની પોઝિશનને સમજવા માટે પ્રયાસ કરશો. મહારાજ કે એવો કોઈ અલ્પ દોષ જન ભગવાનના ભક્તનો જો અભાવ આવી જાય છે તેને મોટી ખોટ છે. અને ખોટને જોનારને તો જોનારનારને તો મહારાજ કે ભગવાન પૃથ્વી પર આવે તો એનો પણ અભાવ આવીને રહે નહીં. અને અતિ મોટા ભગવાનના ભક્તો હોય તેમાં પણ ખોટ દેખાય ખરી, અને તે દોષને જોનારે ખોટ કાઢે તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તેશું કલ્યાણકારી નહીં, તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું સૂજે, જેમ શિશુપાલ એમ જ કહેતો છે, પાંડવ તો વર્ણશંકર છે. બોલો, હદ બેહદ નો કહેવાય શિશુપાલ? પાંડવોને માટે કેવા શબ્દો વાપર્યા, પાંડવો તો વર્ણશંકર છે, કારણ કે અલગ અલગ પિતાના માધ્યમથી એનો જન્મ થયો હતો એટલે અભાવ લેતો, કે દુનિયા ભલે ને બહુ એના વખાણ કરે પણ એ તો વર્ણશંકર છે, ને 5 જણે 1 સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે, 5 પાંડવો વચ્ચે 1 દ્રૌપદી હતા માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે, પાંડવો સુધી અભાવ લીધો તો સમજ્યા, કૃષ્ણ સુધી પગી ગયો, કૃષ્ણ પણ પાખંડી છે, કેમ જે જન્મ થયો ત્યારે ત્યાંથી પ્રથમ તો 1 સ્ત્રી મારી, જો અભાવ જયારે આવે ને ત્યારે કેવો આવે, પૂતના શું કરવા ગઈ તેની હમું ન જોયું, બરાબર સમજો, પૂતના શું કરવા ગઈ હતી, મારવા ગઈ હતી, એને પૂતનાનો ભાવ નો આવ્યો, અને કોનો આવ્યો, ભગવાન કૃષ્ણનો આવ્યો, કારણ કે સામનો કર્યો ને પતાવી દીધી એટલે, અને પતાવી દેવી પડે ને, એને ન પતાવી ભગવાનને પતાવવા આવી હતી, તો એને પૂતનાનો અભાવ નો આવ્યો, 1000 હજાર બાળકોને મારી નાખ્યા, બોલો 1000 હજાર બાળકોને પોતાનું ઝેરી દૂધ પાઈને મારી નાખ્યા, તો એ પુત્રનો અભાવ આવ્યો નહીં, અને કોનો અભાવ આવ્યો, ભગવાન કૃષ્ણનો, કે કૃષ્ણ તો પાખંડી છે, કેમ જે જન્મતાની સાથે 6 થી પહેલા 1 સ્ત્રીને મારી નાખી, ત્યાર પછી બગલો માર્યો, બકાસુરને માર્યો, એની સામર્થ્યનો વર્ણન, ઓ હો હો ગજબ છે, બકાસુર કોઈનો માર્યો ન મરે ને પતાવી દીધો, માટે ભગવાન કૃષ્ણે કમાલ કરી એમનો કીધું. હું કીધું બગલો માર્યો બોલો, અને વાછડા માર્યા, વત્સાસુરને માર્યો તે વાછડા માર્યા, કારણ કે વત્સાસુર ભગવાનને મારવા માટે જયારે આવે ત્યારે વાછડાનું રૂપ ધારણ કરીને આવ્યો હતો, બકાસુર ભગવાનને મારવા માટે આવે ત્યારે બગલાનું રૂપ ધારણ કરીને આવ્યો હતો, અને મધના પૂડા ઉખેડ્યા તેણે કરીને મધુસૂદન કહે છે. મધુસૂદન નામનો અસુર માર્યો હતો, પરંતુ તેમ છતાંય એમ કહે છે કે મધના પૂડા ઉખેડ્યા, પણ મધુસૂદન નામના અસુરને માર્યો એમ નથી સમજતો. પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણશંકર એવા પાંડવો તેણે પૂજ્યો, તેણે કરીને શું કહે ભગવાન થયો. એટલે ભગવાનના ભક્તો આમાંથી એક વાત સમજવાની, પાંડવો જેવા અને ભગવાન જેવા ભગવાનનો આ દુનિયામાં અભાવ લેનારા મળ્યા છે તો કદાચ કોઈ આપણો અભાવ લેતો એથી કરીને હરખશોકને પામી જવું નહીં, નતર મનમાં એમ થઈ જાય ઓ હું સત્સંગ માટે આટલી પ્રવૃત્તિ કરું, આટલી પ્રવૃત્તિ કરું, આટલી મહેનત કરું. તેમ છતાં દુનિયા આમ કહે છે, હિંમત હારી જઈને પાછા હટી જઈને એને પાછા જ હટાવવા, પણ કદી હિંમત હારવી નહીં. થોડા દાડા પહેલા સંતો કહેતા હતા કે લોકો એવું કહે છે કે સરદાર પાસે કરોડો રૂપિયા છે અને મારા શ્રીને જરાય સપોર્ટ કરતા નથી, ને મારા શ્રીના ઘરમાં એક રૂપિયો નથી તો સરદારવાળા જરાય મદદ કરતા નથી, અને સરદારવાળા બધા મારા શ્રી નામે કરોડો રૂપિયા ઉઘરાવી લાવે છે, અને અંદર ખાને મારા શ્રીને બહાર મોકલવાનો સરદારવાળાનો હાથ છે. મેં કુદ કહેવાય દો, એને બોલવાય દો, એ થાકી જાહે, આપણે એવું કામ ઉપાધી કરવી. સ્વામી વાતમાં એક બહુ સરસ વાત લખી, સ્વામી કે એક જણો દિવાલ ચણીને બીજો પાડે તો છેવટે ચણનારો થાકશે, એમ મેં કીધું અભાવના ચણતર કરવા દો ને થાકી જાય એક દાડો, આપણે એને સામે ગણકારવું જ નહીં. આપણું નિશાન જે નક્કી કરેલું છે એ નિશાનમાં મંડી પડો. આ ભગવાન સ્વામિનારાયણ આવડા મોટા સર્વોપરી ભગવાન મળ્યા છે, હજારો લાખોના જીવમાં ઉતારી દેવા, અને શ્રીજી મારને સ્થાને બિરાજમાન આચાર્યશ્રીનો જે મહિમા અજબ ગજબ છે, અરે એનું કોઈ દર્શન કરે તો મોક્ષ થઈ જાય, એનો કોઈ સ્પર્શ કરે તો મોક્ષ થઈ જાય, એને વસ્તુ અલ્પ આપે તો મોક્ષ થઈ જાય. આઠ કોટના પહેલા ભરોડે એક લાકડી આપી રઘુવીરજી મહારાજને, અને એનો અંત સમાવે ભગવાન સ્વામીને લાકડી લઈને તેડવા આવતો હોય, આવો ગજબનો જે મહિમા, એ મહિમા પાયે રાખો, દુનિયાને કેવું કીધે રાખે. ભલે આપણે આપણું નિશાન જે નક્કી કર્યું એની મંડે મંડી પડો, એક દાડો આપણે નિશાન લઈ લેશું, લઈ લેશું ને લઈ લેશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને તો આપણને ના હિંમત કરવા છે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, દુશ્મનને શસ્ત્રના પ્રહાર દ્વારા જેટલો પરાસ્ત ન કરી શકાય એટલો વચનના પ્રહાર દ્વારા પરાસ્ત કરી શકાય છે, જો જરાય કે અંદર ઢીલો પડે તો. માટે જિંદગીમાં ક્યારેય પણ કોઈના શબ્દને સાંભળીને ઢીલા પડવું નહીં, મંડી જ રહો. મારની પંચવર્તમાનની આજ્ઞામાં અને મારીની ઉપાસનામાં, મારીના સિદ્ધાંતમાં મંડી જ રહો. દુનિયાને જે કહેવું એ કહી રાખે, એક દાડો એની આંખો ફાટી રહેશે અને આપણે આપણું નિશાન સર કરી લેશું, એક દાડો એ સ્થિતિ આવી જશે. નતર એમ કે હવે કાંઈ નહીં થાય, તમે તૂટી મરો ને જે થઈ ગયું થઈ ગયું, હવે કાંઈ ન થાય. પાંચ વર્ષ થઈ ગયા, સાત વર્ષ થઈ ગયા, અરે પોહા એટલા વર્ષ થયા હોય, પણ એક દાડો અમે નિશાન લઈ લેવાના છીએ. જૂનાગઢમાં એમ જ કહેતા કાંઈ ન થાય કાંઈ ન થાય, અને 400 હાથ હાથ એમને ગામડે ફરતા રહ્યા ફરતા રહ્યા, અને જૂનાગઢમાં સિક્કો બિહારી દીધો, અને હજી કહે છે કાંઈ નહીં થાય, એને બિહારી દેશો એક દાડો. યાદ રાખજો, એમાં પણ બિહારી દેવાના. અને એ સત્તા પરમ પૂજ્ય, અરે આ સંપ્રદાયના ધણી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પરમ પૂજ્ય લાલજી મહારાજના હાથમાં જતી રહેવાની, જતી રહેવાની, જતી રહેવાની, એને પોહાઈ કરે, પોસાય તે કરે, અને એ સ્થિતિ એક દાડો પૂરા સંપ્રદાયની આવી જવાની છે. એક દાડો સારી સત્તા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથમાં હશે, અરે પરમ પૂજ્ય લાલજી મહારાજના હાથમાં હશે. ના હિંમત નહીં થશો, બસ ના હિંમત નહીં થશો. પોતાનું લક્ષ્ય નક્કી કરજો, પછી મંડી પડ્યો ભગવાનને હારે રાખીને. આવડા મોટા ભગવાન મળ્યા ભલા માણસો, તમે સંકલ્પ કરવામાં નાના પડો, પોહા એવડો સંકલ્પ કરો ને, અરે જેવડો સંકલ્પ કરશો ને એવડો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ પૂરો કરી દે. એવડા એ મોટા ભગવાન, જેવડો કરો એવડો તાકાત, એવડો સંકલ્પ કરજો, જેવડો સંકલ્પ કરશો એવડો ભગવાન સ્વામિનારાયણ પૂરો કરી દેશે. માટે સંકલ્પ નબળો જિંદગીમાં કરશો નહીં. અને કોઈ તમને કહેવા આવે ને તો તરત જ મને કહી દેજો, એ નથી એમ નથી થવાનું, આમ જ થવાનું છે, આમ જ થવાનું છે. એક દાડો આ સંપ્રદાયનો આખો હવાલો પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજના હાથમાં જ હશે, અને લાલજી મહારાજ જેમ કરતા હશે. અને તમને કહું, લાલજી મારનું તો પ્રાગટ્ય જ આ બ્રહ્માંડમાં એટલા માટે છે, લાખો લોકોને ભગવાન સ્વામિનારાયણને ઓળખાવી દેવા માટે. એનું પ્રાગટ્ય જેટલા માટે છે આ સંપ્રદાય. એક સૂત્રધાર ભગવાન સ્વામિનારાયણ સ્થાપી ગયા છે, એને બે સૂત્રધાર જે કરી દીધો છે, આ સંપ્રદાયને ફરીને એક સૂત્રધાર કરાવવા માટે ભગવાન સ્વામિનારાયણે લાલજી મહારાજને બ્રહ્માંડમાં મોકલ્યા છે. એ તો સમય દેખાડશે. માટે ભગવાનના ભક્તો, એ વાત એમ જ છે, એમાં ક્યારે પણ શંકા કરવી નહીં. બાકી કહેનારાને કહેવા દો, બોલવા દો, જે બોલે બોલવા દો, એના શબ્દને સાંભળવાનો પ્રયાસ નહીં કરો. અને સંભળાઈ ગયો હોય તો ચોકડી મારી દો, વાત ખોટી, વાત ખોટી, વાત ખોટી, વાત એ જ સાચી. આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, માટે તમામ કાર્યો, તમામ સંકલ્પ પૂરા થવાના છે, એટલી જ વાત સાચી છે. અને આવી હિંમતથી જ્યારે મંડશું ને ત્યારે દુનિયામાં કોઈની તાકાત નથી આપણે અટકાવી શકે. અદ્ભુત વાત મહારાજ એમ બતાવી રહ્યા છે. બાકી તો મહારાજ કે દોષ ના જોનારા તો ભગવાનમાં દોષ જોશે, અને ભગવાનની પ્રત્યે વિધવિધ પ્રકારના સંકલ્પ ઉઠાવશે કે ભગવાને તો પાંડવો વર્ણશંકર એને પૂજ્યા, એથી કઈ શ્રીકૃષ્ણ ભગવાન થઈ ગયા. એવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેને લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો, એને આસુરી બુદ્ધિવાળો સમજી એનાથી દૂર મહારાજ કે રહેવું. ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું છે, હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભગત હોય તેનો અવગુણ તો આવે ખરો. પછીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞા વિશે વર્તવે કરીને છે, અને બે વાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહાર કરીને મોટો હોય તો પણ એ નાનેરો છે. અને પ્રથમ કહેવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તની વિશે છે. બહુ સરસ મહારાજને ફરીને મુનિએ પ્રશ્ન કર્યો, મહારાજને કે મારા જીવો તેવો હોય, મોટા હરિભગતનો તો અવગુણ ન હોય પણ જીવો તેવો એનો તો આવે છે, એનું કેમ સમજવું? અહીંયા ભક્તજનો, જીવો તેવો એટલે જાજી બુદ્ધિ નથી, જાજી ખબર પડતી નથી, અને જાજી વાતમાં બધું જાણતો પણ નથી, એને માટે જેવો તેવો શબ્દનો ઉપયોગ થયો. લોકમાં બહુ યશ નથી, બહુ ધનાઢ્ય નથી, બહુ વિદ્વાન નથી, બહુ બીજું ત્રીજું ભણ્યો ગણ્યો નથી, એના માટે જેવો તેવો શબ્દનો ઉપયોગ કર્યો. પણ ભગવાન શ્રી હરિની પંચવર્તમાન રૂપી મર્યાદામાં તો વર્તે જ છે, ઉપાસના તો સર્વોપરી સિદ્ધ થયેલી છે જ. એવો ભક્ત આ જગતમાં મોટો નથી, કદાચ જગતમાં મોટો નથી, એનો અભાવ હોય મહારાજ કે વાત ખોટી છે, તમે સમજો એમ નાનપ મોટપ નથી. તમારી દ્રષ્ટિમાં તો જેની પાસે ફોર વ્હીલ સિટી હોન્ડા ગાડી છે એ મોટો, સરસ મજાનો ફ્લેટ છે, સરસ મજાનો બંગલો છે, સરસ મજાની ફેક્ટરી, તમારા મતે મોટો. મહારાજ કે એમ નાનપ મોટપ નથી, અમારી આજ્ઞાની ઉપાસના વતે મોટપ છે. મહારાજ કે આજ્ઞાની ઉપાસના જ્યાં છે એને દુનિયા ઓળખતી હોય તોય ભલે, ન ઓળખતી હોય તોય ભલે, જગત એને જાણતું હોય તોય ભલે, ન જાણતું હોય તોય ભલે, મહેરબાની કરીને એમાં કોઈ હાથ નહીં નાખશો, નહીં તો દાજ્યા વિના નહીં રહ્યો. મહારાજ કે એની બહુ મોટી મોટપ છે, અને એવો જે ભગવાનનો ભક્ત છે મહારાજ કે એ તો અમારા હૃદયનો શણગાર છે. અને ભગવાનના ભક્તો આપણી સમજણ પણ આવી જ હોવી જોઈએ. ભગવાનના સાધુ હોય, ભગવાનના ભક્ત હોય, કદાચ આ લોકની અંદર ભગવાનના સાધુ હોય ને એને બહુ બોલતા ન આવડતું હોય, બીજે ત્રીજું આ લોકનું જ્ઞાન ન હોય, પણ ભગવાનના ખરેખર પંચવર્તમાન યુક્ત સંત છે અને ભગવાનની સર્વોપરી નિષ્ઠા છે, સર્વોપરી સિદ્ધાંતને વળગીને પડેલા છે, એ કદાચ નાનો જણાતા હોય તોય પણ એને કોઈ દી નાનો ન સમજવો. એમ ભગવાનનો ભક્ત છે, એને કદાચ આ લોકની અંદર બચે નાની સ્થિતિ છે, નાની સ્થિતિ છે, માણ કરીને 3000 પગાર છે, માણ કરીને ઘર હંકાલે છે, એને કોઈ દી નાનો ન સમજવો. ભગવાનની આજ્ઞાનું જો પાલન કરતો હોય એને કોઈ દી નાનો ન સમજવો, એને જો હૃદય ગદગદિત થવું જોઈએ. એવા ભગવાનના ભક્તને જોઈ અને હૃદયની અંદર અહોભાવ પ્રગટ થવો જોઈએ. ભગવાનનો ભગત આ લોકની અંદર નાનો છે, પરંતુ એ બહુ મોટો થવાનો છે, ઓલોને આંબી નથી હગવાનો. ગોપાળન સ્વામીની વાતોની અંદર પણ આ વાત લખી, સ્વામી કે એક જણો 2000 રૂપિયાની સેવા મંદિરમાં કરે, એક બિચારો હંજવારીવાળા છે, અને એ બે ભગતની પ્રત્યે જો ભાવ ફરક થઈ જાય, સ્વામી પણ સરળ શબ્દનો પ્રયોગ કર્યો, સ્વામી કે એની પ્રત્યેની ભાવના બદલી જાય તો સમજવું એની અંદર સાધુપણું આવ્યું જ નથી. એક 1,00,000,000,000 રૂપિયાની સેવા કરે ને એક બિચારો માંડ કરીને અહીંયા ટિકિટ ભાડું લઈને પગી શક્યો હોય એવો ભગવાનનો ભક્ત છે, પણ બંનેની પ્રત્યે એક લેશ માત્ર ભાવ ફરક થવો જોઈએ, અને જો થાય તો એને સાધુ ન કહેવાય. ભાવ ફરક, ક્રિયા ફરક હોય કે બહુ મોટો માણસ તેને ઉતારો જરા ખારો આપવો પડે, એને કદાચ પૂજનમાં બોલાવવો પડે, હાર પહેરાવવો પડે. એની પાછળ રીઝન છે મહારાજે મધ્યના સાઠમાં બતાવ્યું, કારણ કે એ મોટેરો માણસ છે, એનું જરા સન્માન જળવાશે તો સત્સંગમાં આવતો માણસ છે, સન્માન જળવાશે અને ગમશે, ગમશે ફરીને સત્સંગમાં આવશે, સત્સંગમાં આવશે તો આર્થિક સેવા કરશે, અને આર્થિક સેવા કરશે તો સત્સંગના મોટા મોટા કાર્યો થશે, મોટા મોટા કાર્યો થશે ને તો નાના હરિભક્તોને પણ લાભ મળશે, નાના હરિભક્તો પર આર્થિક બોજો નહીં આવે, સત્સંગની પ્રગતિ કરી શકશે. કારણ કે આવા મોટા મોટા સમય ઉત્સવ કરીએ તો રૂપિયાનું કામ તો રૂપિયાથી થાય. માટે મહારાજ કે એને ક્રિયાત્મક ભેદ રાખવો પડે, પણ ભાવાત્મક ભેદ તો લેશ માત્ર ન હોય. ગામડાની અંદર રહેનારો એક સામાન્ય ભગત ગણાતો હોય જગતમાં, પણ ભગવાનની આજ્ઞા પાળે છે, કદાચ મજૂરી કરતો હોય અને દાળીએ બિચારો જતો હોય, પણ ભગવાનનો ખરેખરો ભક્ત છે તો એ હૃદયનો શણગાર હોવો જોઈએ. એવા ભગવાનના ભક્તને જોઈ હૃદય ગદગદિત થવું જોઈએ. એમ જો ન થાય, દાખલા તરીકે એક રૂપિયાવાળો છે, બપોરના 2-2.5 વાગે આવ્યો છે, એને માટે તુરંત રસોઈ કરીને જમાડાય છે, ભગવાનનો કોઈ ભગત ગરીબ ભગત છે, ગામડે બિચારો આવ્યો છે, 2-2.5 વાગ્યા છે ને ભૂખ્યો છે, એને તુરંત જો ન પૂછાય અથવા તો પૂછ્યા પછી ખબર પડે ભૂખ્યો છે, એને પ્રેમથી રસોઈ બનાવી ન જમાડાય તો યાદ રાખો એ સાધુતાય ચૂકી ચૂક્યા છે. એક સરખી ભાવના હોય જોઈએ, ભગવાનનો ભગત કેથી. અરે આ બ્રહ્માંડમાં બધું મળે, ભગવાન સ્વામિનારાયણ કે બધું મળે, આ બ્રહ્માંડમાં ઘણા બધાની મહાનતા, માણસની બહુ મોટી મોટપ છે મહારાજ કે, એમાં બ્રાહ્મણની બહુ જ મોટી મોટપ છે, એમાં જ્ઞાનવાન બહુ મોટો, ધર્મવાન તો બહુ મોટો, પણ પછી મહારાજ એવું બોલ્યા છે, એના કરતા મારો એકાંતિક ભગત બહુ મોટો છે, અને મારા એકાંતિક ભગત કરતા 9 કોપી શ્રેષ્ઠ, મારા એકાંતિક ભગત કરતા બ્રહ્માંડમાં કોઈ મોટો નથી, કોઈ મોટો નથી. માટે ભગવાનના ભક્તો આ મહિમા પ્રત્યેક હરિભક્તોએ સમજી જ રાખ્યો જોઈએ, પ્રત્યેક વ્યક્તિએ સમજી રાખ્યો જોઈએ. અને આવો મહિમા ઝીણાભાઈ સમજતા હતા ત્યારે કમળસિંહ ભગતનો ખાટલો રાજા હોવા છતાંય ખભે ઊંચકીને લાવ્યા હશે, અને ખાટલો ઊંચકીને લાવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઝીણાભાઈ ઉપર રાજી થયા, અને ઝીણાભાઈ જ્યારે ધામમાં ગયા છે ત્યારે સ્વામીની નનામી ભગવાન સ્વામિનારાયણ પોતાની કાંધ ઉપર મૂકી. અરે મહારાજને કોઈ કે પ્રશ્ન કર્યો કે મહારાજ હમણાં ઈચ્છારામ મહારાજ ધામમાં ગયા અને ત્યારે તમે એ નનામી કાંધ ઉપર નોતી લીધી, અને આ સામાન્ય કમળસિંહ ભગત, આ એક રાજા ઝીણાભાઈ ધામમાં ગયા અને એની એની પાલખી તમે કાંધ ઉપર મૂકી? મહારાજ કે અમારા ભક્તરાજ એવા કમળસિંહ વાજાનો એને ખાટલાનો પાયો પોતાના ખભા પર લીધો હતો, માટે મહારાજ કે એની પાલખી અમે ખભા પર લીધી. આ મહિમા ભગવાનના ભગતનો જીવમાં ઉતારજો, જીવમાં કોઈ દાડો આ મહિમા ઓછો ન થવો જોઈએ, કોઈ દાડો. માટે મારે વારે વારે આનું પુનરાવર્તન કરતા ગયા, વારે વારે પુનરાવર્તન કરતા ગયા. બહુ જ મોટો મહિમા ભગવાનના ભગતનો સમજવાય. તમને જેમ ભગવાનના સાધુ મળે આનંદ થાય, એવો સાધુ નહીં પણ ભગવાનના ભગત મળે ત્યારે આનંદ થાય. બીજી એક વાત બતાવો, કાલે એક બહુ સરસ પ્રશ્ન અમને અહીંયાથી પૂછવામાં આવ્યો હતો, અહીં સભામાં બેઠા હતા, મને કહે કે ગુરુ તમને કેવા હરિભગત બહુ ગમે? પ્રશ્ન વિચાર માગી લેવો છે કે નહીં, કેવા હરિભક્ત તમને બહુ ગમે? ત્યારે હરિભક્તો બેઠા, મેં કીધું આ હરિભક્તોને જેવા સાધુ બહુ ગમે એવા હરિભગત તમને બહુ ગમે, સમજાય છે? એમાં તમને કેવા સાધુ ગમે? હે, તમને કેવા સાધુ ગમે? પંચવર્તમાને પૂરા હોય, મારે સર્વોપરી નિષ્ઠા હોય, સિદ્ધાંતમાં સારધાર વર્તતા હોય એવા સાધુ તમને બહુ ગમે ને કે ન ગમે? અમને એવા હરિભગત બહુ ગમે. એ રૂપિયાવાળો હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ મારાની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરી હોય, મારીની પૂર્ણ આજ્ઞામાં વર્તતો હોય, સિદ્ધાંત બહાર પગ મૂકવામાં કોઈ સંકલ્પ ન ઉઠતો એવા હરિભગત અમને બહુ ગમે. હવે સાધુને ગમે એવું થવું હોય તો તમને પ્રમાણ માપ ટેપ દીધી, આ પ્રમાણે વર્તાય ત્યારે સાધુને બહુ ગમીએ. એવી ને એ તો વ્યવહાર થયો કે તમે અહીંયા આવ્યા અને સંતોને 1100 રૂપિયા રસોઈ આપી, એ બરાબર એક વ્યવહાર થયો કે આવ્યા છીએ તો ભગવાનના સંતો ભક્તો જમાડતા જઈએ. પણ યાદ રાખજો, રસોઈની પાંચ ફડાવતા ફડાવતા એના મોઢા સામે જોઈએ અને મોઢામાં પાન ભર્યો હોય, એના કપાળ સામે જોઈએ અને કપાળ કોરું હોય, ત્યારે એને જોઈને ભલે ને પાંચ ફડાવી હૃદય ગદગદિત ન થાય. પણ બિચારો શિબિરમાં આવીને 10 દાડા સુધી શિબિર ભર્યા પછી જાતા જાતા 51 રૂપિયાની 5 ફડાવ આવ્યો હોય, પણ કપાળમાં ભડકાદાર તિલક ચાંદલો હોય, અને અહોહો ભાવ થતો હોય ભગવાનના સંતો ભક્તોને મળ્યા પછી, અને મારી નિષ્ઠા નીતરતી હોય એવો જયારે ભગત જોઈએ ને, ત્યારે 51 રૂપિયાની પંચ ફાડતો હોય ને, તો 51 રૂપિયાની પંચ ફાડતા ફાડતા હૃદય ગદગદિત થઈ જાય. ધન્ય હોજો, ધન્ય હજો, આ બ્રહ્માંડમાં આવા એકાંતિક ભક્તો છે હજુ. એમ માટે ભગવાનના ભક્તો એવો થવાનો પ્રયાસ કરજો. સેવા થાય તોય ભલે, ન થાય તોય ભલે, શક્તિ હોય તો સેવા થાય, ન શક્તિ હોય તો નિષ્ફિકર એની ચિંતા નહીં કરશો, પણ ભગવાનના ખરેખર નિયમયુક્ત ભક્ત થાયજો. કોઈની લાજે કરીને ક્યારે કપાળનો તિલક ચાંદલો ભૂસાવા નહીં દેશો, કોઈની લાજે કરીને મારની આજ્ઞાની બહાર પગ મૂકી નહીં ખાવ ને વસ્તુ ખાશો નહીં, મહારાજની આજ્ઞા ઉલ્લંઘન કરીને કોઈની લાજે કરીને નિષ્ઠામાં લેશ માત્ર કસર આવવા દેશો નહીં, અરે લાજે કરીને સિદ્ધાંતની બહાર પગ નહીં મૂકશો. તો ખરેખર કહું છું, એવા ભગવાનના ભક્તો હૃદયનો શણગાર શ્રીજી મહારાજને થઈ જશો, આચાર્ય મહારાજને થઈ જશો, લાલ મહારાજને થઈ જશો, એને વાલાવા સંતો ભક્તોના પણ હૃદયના શણગાર બની જશો. બહુ સરસ વાત અહીંયા મહારાજ બતાવી રહ્યા છે. મહારાજ કે તમે સમજો એમ ભગવત ભગતને નાનપ મોટપ નથી. મહારાજ કે આજ્ઞા ઉપાસના એને અવલંબન કરીને એની નાનપ મોટપ છે. અને મહારાજ કે બે વાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહાર કરીને મોટો હોય, ગમે તેવો મોટો હોય, લાખોપતિ કરોડોપતિ કે અબજોપતિ હોય, અને વાતે સાચી છે, અબજોપતિ કાલ જેમ ફૂગો ફૂટે એમ ફૂટી જવાનો છે, ક્યાં અબજો રૂપિયા હારે લઈને જવાનો છે. અને તમને કહી રાખું, કદાચ ઠાકોરજી રૂપિયા આપ્યો ને જરાય પાવર ન રાખવો, અને તેનો પાવર એ મેં તો, હું તો રૂપિયાવાળો, હું તો રૂપિયા રૂપિયા તો હવે મચ્છીમારની ઘેરે કરોડો પડ્યા, એમાં કઈ મોટી ધાડ મારી, પણ આપણી મોટપ તો મહારાજ મળ્યા છે માટે મોટા છે. બસ એ આનંદમાં રહેવું, એ આનંદમાં રહેવું. હા, આ લોકના વ્યવહારે સુખી છે, સમૃદ્ધ છે, એનું નાના ભક્તોએ રાખ્યું જોઈએ પાછું કે વ્યવહાર થયો, પણ પોતાને તો લેશ માત્ર અહંકાર આવવો જોઈએ નહીં. મારી પાસે રૂપિયા છે, હું ભણેલો છું, આવો વિદ્વાન છું, હું આવો વક્તા છું, હું આવો ગાયક છું, આવો સંગીતકાર છું, લેશ માત્ર ગુમાન આવે ને તો શ્રીજી મહારાજને ઝીરો કરી નાખે. યાદ રાખો, એકડો જ ભૂસાડી નાખે પછી પોહા એટલા ઝીરો હોય તો હું કામ ના કહો, લાખ ઝીરો પછી પણ ઝીરો જ, એકડો ન હોય તો. માટે ભગવાનના ભક્તો એકડો ભગવાનના મહેમાનો, ભગવાનના સંતો ભક્તો આચાર્યના મહેમાનો એકડો કરશો. મહારાજ કે આ બે વાના આજ્ઞાની ઉપાસના જેની પાસે નથી, એ વ્યવહારે કરીને ગમે તેવો મોટો હોય પણ એ નાનો છે. અને પ્રથમ કહેવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભગતની વિશે, સર્વે હરિભગતની વિશે છે. કઈ? પંચવર્તમાનની દ્રઢતા અને મારીની નિષ્ઠા એ સર્વે હરિભગતની અંદર છે. અને ભક્તો કહેતા આનંદ થાય, આ સભામાં બેઠેલામાંથી પણ એકાદ ટકો કદાચ બાદ કરી શકાય, બાકી સર્વે હરિભગતની અંદર આ મોટપ છે, આજ્ઞાન ઉપાસના એની મોટપ આ સભામાં છે. ગોતવા ક્યાં જશું, નતર આપણે પછી બારે ફાફા મારી નાખી, બારે જ ફાફા મારી નાખી. ઘણી ફેર નથી કહેતા કે મહારાજની વખતે વર્તમાન પાલનારા એવા હારા સાધુ હતા એવા અત્યારે હશે, મહારાજના સમયમાં હરિભક્ત હતા એવા હશે, તને નહીં જડે. સમજાય? તું ફાફા મારી રાખ, તને નહીં જડે. ભક્તો આપણે ક્યારેક ક્યારેક એવું વિચારીએ કે ફલાણી જગ્યાએ મંદિર થતું હતું તે હરિભક્તે પોતાના ઘરના નળિયા ઉતારીને આપી દીધા, અને એનો મહિમા આપણે ગાઈએ, આજ પ્રગટ હોય ને એનો મહિમા આપણને નથી સમજાતો. ભક્તો બહુ સાચું તમને કહું, આજથી 1.5 વર્ષ પહેલાં મંદિરનું ભરચક કામ જ્યારે હાલતું હતું, અને એ વખતે બહુ તાણ હતી, મંદિરમાં ખૂબ તાણ હતી, અને એક આત્મબુદ્ધિવાળા હરિભગત, એને ખબર પડી, જોકે અમે નહોતું કીધું પણ એને ખબર પડી કે મંદિરમાં તાણે બહુ હાલે છે. હતા તો અમેરિકા, એનું ઇન્ડિયામાં મકાન હતું, અને એ મકાન એને વેચીને સીધા 38 લાખ રૂપિયા સરદારમાં મોકલ્યા હતા. એને પોતાની નિવૃત્તિ અવસ્થામાં રહેવા માટે મકાન બનાવ્યું હતું. અમને ખબર નહીં એને રૂપિયા ક્યાંથી મોકલ્યા, પણ પાછળ તમને ખબર પડી પોતાનું મકાન વેચીને મોકલ્યા હતા. અમને ઘણું દુઃખ થયું. પછી અમે સંકલ્પ કર્યો કે એ ભગતે પોતાનો બંગલો વેચીને રૂપિયા મોકલી આપ્યા છે, માટે એનો બંગલો બીજો આપણે લઈ દેવો એમ. અને મેં સંકલ્પ કર્યો, અને થોડા દાડા પહેલા એક જગ્યાએ બંગલાનું બાનું મેં આપ્યું કે હવે ધીમે ધીમે કરતા લોન લઈને પણ બંગલો પૂરો કરી દેવો. પછી એને ફોન કર્યો કે તમારો બંગલો લેવાઈ ગયો, તમે ચિંતા નહીં કરતા, આ જગ્યાએ બંગલો લીધો છે, તમારે એ બંગલો સ્વીકારવાનો છે. ત્યારે હરિભગત અમારી પાસે તો બહુ ન બોલ્યા, પણ એને દીકરાની પાસે ફોન કર્યો કે તમે સ્વામીને કહો, હું સ્વામી પાસે નથી બોલાવતો પણ બોલી શકતો, પણ મેં મકાન તો ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો હતો કે અહીંયા મારું ભવિષ્યમાં શિખરબદ્ધ મંદિર થશે, એમાં મેં કૃષ્ણ અર્પણ કર્યું, હવે મને એ ન ખપે. આમ કેવા હરિભક્તો હોય છે, આમ એનો આપણને મહિમા નથી સમજાતો. અને તમને કહું, પાછું જે મકાન રાખ્યું તે એક હરિભગતનું મકાન બંધાતું હતું. મને કહે કે સ્વામી તમે તમારથી થાય એટલા રૂપિયા આપજો, મકાન 40 લાખનું તમારે થાય એટલે 8-10 લાખ રૂપિયા આપજો, બાકીનો પછી હું મારે ને જ જોતા હું આપી દઈશ, કે મારે બંગલાને મકાન રૂપિયા મારે ન જ જોતા, હવે થયો કેવો કરો, ઓલે કે મારે મકાન નથી જોતું, આ કે મારે આપવું છે. પછી આ ભગતને મેં કીધું ભગત એ ના પાડે છે અને મકાન નથી જોતું, મને કહેવાય પણ મેં સંકલ્પ કરી નાખ્યો કે હવે મારે તો આપી જ દેવું. કે ઘોર કળી કાળની અંદર સત્યુગ હોય ન હોય એમની, સ્વામી મેં સંકલ્પ કર્યો. મેં કીધું પણ મારે શું કરવું આમાં, ઓલા માનતા ને તમે માનતા નથી, તમે કહો મારે આપવું છે, ઓલા કે મારે જોતું નથી. પછી આ ભગત કહે તો પછી સ્વામી તમે જે મકાન રાખ્યું છે મકાન તો રહ્યું જ, જેથી મકાન વેચાશે ને તે દાડે મારા રૂપિયા હું જમા કરી દઈશ, મારે હવે નો જ મેં સંકલ્પ કરી નાખ્યો મારે આપી દેવું છે. પ્રગટનો મહિમા આપણને નથી સમજાતો એટલે જ અધૂરાઈ રહે છે. અને મહારાજે મધ્યને 21માં લખ્યું, મહારાજ કે પ્રગટનો મહિમા સમજાણા સિવાય ક્યારે હૃદય અહોભાવથી નીતરે નહીં. એમ આ અહોભાવ જે દાડે પ્રગટ થાય ને તે દાડે, પણ તમે યાદ રાખજો જીવનની અંદર જેને ખોટે જ જોવાની ટેવ પડશે એના જીવનમાં કદી અહોભાવ નહીં હોય, એ તો બસ ગોતે જ રાખે. અને તમે જોજો મહારાજ વખતે નહીં ઓલો રસોઈ આપવા આવ્યા હતા કારિયાણીથી, પછી મારાને કે મારે મોતે રસોઈ આપીએ જલેબી રસોઈ આપીએ, મહારાજ કે રહેવા દો મોતે જલેબીની, અત્યારે મંદિરનું કામ થાય છે રોકડા રૂપિયા આપો. નહીં મહારાજ અમારે તો રસોઈ જ આપીશ. પણ રાણી શિકારનો જમાનો, મહારાજ કે બધા ગામના ભેળા રૂપિયા કરીને આવ્યા હતા, મારે કે બધા પોતપોતાને લઈ લો કે, અને પછી બધા પોતપોતાને લેવા માંડે ને આઠાના વિધ્યા, આઠાના જયારે વધ્યા ને ત્યારે મહારાજ કે આ કોના છે એ લઈ લો, તે બહુ ઊંચા નીચે થતો હતો ને ઠેકડા મારતો હતો ને એના હતા, એ કે મહારાજ મારા છે. મહારાજ કે તારા આઠાનામાં થાય રસોઈ લે. એમ તમે જોજો અહીંયા નહીં સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં, આખી દુનિયાના શ્રેષ્ઠ કાર્યો જ્યાં જ્યાં થતા હોય, એ ધાર્મિક હોય તોય ભલે, એ સામાજિક હોય તોય ભલે, જ્યાં જ્યાં કાર્યો થતા હોય એમાં ઠેકડા મારનારો આઠાના વાળો જ હોય. જેને કાંઈ કરવું છે ક્યારે પણ ક્યારે પણ બીજું વિચારતો હતો, બસ મારે તો કાર્ય કરવું છે, જે નથી કરવું એ જ જાજા ઠેકડા મારે. પણ અહીંયા મહારાજ બહુ સરસ એક વાત બતાવી રહ્યા છે, મહારાજ અદ્ભુત વાત બતાવી રહ્યા છે. મહારાજ કે આ સત્સંગની અંદર તો બે વર્તમાન અને ઉપાસના વતે મોટપ છે, એ સિવાય બીજી મોટપ નથી. અને ભક્તો આવું દાન આપનારા પાછી મારની તલતલ જેવડી આજ્ઞાનું અનુસંધાન રાખે છે અને તલતલ જેટલી આજ્ઞાનું પાલન કરે છે. હોય છે આ સત્સંગની અંદર હોય છે, ન હોય તો આ સત્સંગ કોઈ દી હાલે નહીં. એમ મારા અદ્ભુત વાત બતાવી રહ્યા છે, કેમ જે આજ જે સર્વે હરિભગત છે તે એમ સમજે છે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા. મહારાજ કે આજ તો બધા એવા છે, એટલા માટે કહો અહીંયા પણ 99% સમુદાય એવો બેઠો છે, મારની સર્વોપરી નિષ્ઠા છે, મારની સર્વોપરી આજ્ઞા છે, શ્રીજી મારની સર્વોપરો સિદ્ધાંતને વરીને વળગ્યા છે એવા અહીંયા 99% બેઠા છે. આનો મહિમા સમજાય ને તોય આપણો બેડો પાર થઈ જાય, અને મહિમા ન સમજાતો હોય તો ઉતારીની અંદર જરાક આગું પાછું ગોદડું થઈ ગયું અને ત્યાં લાલ પીળા થઈ તો મારું ગોદડું લઈ ગયો, અરે ગોદડાની ક્યાં કરો સર્વસ્વ લૂંટી લેન, તો આને માટે કુરબાન છે. જો મહિમા સમજાણો હોય તો એમ વર્તે, ન તો તે ગોદડા હાટું બસોબે થઈ જાય. મહિમા જો ન સમજાણો હોય મહારાજ કે આ બધા કેવું સમજે છે, કેવી સરસ મહારાજ વાત કરી, કેવું સમજે છે કે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે, એ અમને પ્રત્યક્ષ મળ્યા છે. આમ સમજે છે માટે મહારાજ કે બધાની મોટપ છે. આમાં એવું કેટલા સમજો છો કે અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન એ અમને પ્રત્યક્ષ મળ્યા છે, આમ સમજતા એટલા ઓછી આંગળી કરો તો, આમ કેટલા સમજો સર્વોપરી ભગવાન અમને મળી ચૂક્યા છે, આમ સમજતા એટલા ઓછી આંગળી કરો જી. જોવો તો આ સભા નથી એના જેવી, હે માટે આનો મહિમા કઈ ઓછો નથી, આનો મહિમા ખૂબ ભગવાનના ભક્તો સમજજો. અને અમે કૃતાર્થ થયા છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે, માટે એવા જે હરિભગત તેનો કાંઈ દેહ સ્વભાવ ને તેનો સ્વભાવને જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે, એનો કાંઈક દૈહિક સ્વભાવ એને જોઈને ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. ક્યારેક નાવામાં કોઈ ઉતાવળો હોય અને ફડફડ નાતો હોય, અને ક્યારેક નાતા નાતા વાતો કરતો જતો હોય તો અભાવ ન લે, અને કેવું ખરો ભગવાનનું નામ લે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા પણ એનો અભાવ લઈ લેવો નહીં. અને ક્યારેક ભગવાનનો ભગત ખાવા બહુ ધીરો ધીરો ખાય તો અભાવ ન લઈ લો, માળો ક્યારનો ખા ખા કરે બંધસ થતો ને અભાવ ન લેવો, એ બધા દૈહિક સ્વભાવ છે. અને મહારાજ કે બાકી તો જેને અભાવ લેવાની જ પ્રકૃતિ હશે એની બુદ્ધિ તો આસુરી થઈ ગઈ જાણીવી, ઇતિ વચનામૃતમ મધ્યનું 31મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.